પુણ્યથી સદગતિ થાય છે ને પાપથી દુર્ગતિ થાય છે. સદગતિ અને દુર્ગતિ વચ્ચે, પાપ અને પુણ્ય વચ્ચે આપણે ફરતા રહ્યા છીએ. આનંદ ગંજીએ કહ્યું છે,
બીજ સ્વરૂપ જે કિરિયા સાધે તે અધ્યાત્મ લઈએ રે, જે કિરિયા કરી ચૌગતિ સાધે તે ન અધ્યાત્મ કહીએ રે, શ્રેયાસજી નયાંતર જામી આત્મ રામી નામી રે.
જે ક્રિયા કરવાના પરિણામે, જે પ્રવૃત્તિ કરવાના પરિણામે સંસારમાં જ રહેવાનું થાય, સંસારમાં જ પરિભ્રમણ થાય, તે યથાર્થ પરિણામ નથી. અહીં એટલા માટે કહેવું છે કે શુભ અને અશુભ બંને વચ્ચે ઝોલા ખાય છે, પરંતુ કૂદકો મારી એ શુદ્ધમાં ગયો નથી, ઢળ્યો નથી. ભૂલ આપણી ક્યાં થાય છે તે આપણે સમજવાનું છે. આપણે કેટલી બધી સાધનાઓ કરીએ છીએ, વ્રત અને તપ કરીએ છીએ, શાસ્ત્ર વાંચન સ્વાધ્યાય કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પરંતુ ઘણું બધું કરવા છતાં પરિણામ શું આવ્યું? નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે એ પરિણામ લાવવું છે. અશુભમાં ગયા, શુભમાં પણ ગયા, એક વાત બાકી રહી ગઈ, પોતાનું જે નિજ સ્વરૂપ, અસલ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ છે તેનો ટચ થયો નથી. નિજ સ્વરૂપના અનુભવને, સ્પર્શને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યક દર્શન કહે છે. સમ્યક દર્શન એટલે આત્માનો સ્પર્શ, આત્માનો અનુભવ, આત્માના સ્વરૂપની અનુભૂતિ, સ્વસ્વરૂપનો રણકાર અંદરથી આવે એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની અનુભૂતિ થઈ નથી એટલે આપણે શુભ અશુભમાં જ રહ્યા છીએ. એટલે એ પલટો જે ખાધો નથી, જે પરિવર્તન આવ્યું નથી, જે કૂદકો મારી શક્યા નથી, જે પરિવર્તન લાવી શુભને વટાવી શુદ્ધમાં જવું જોઈએ એ ઘટના ઘટી નથી, એનું કારણ સદગુરુનો યોગ પ્રાપ્ત થયો નથી.
બહુ મજાની વાત છે, ઘટના તમારામાં ઘટશે, પરિવર્તન તમારામાં આવશે, આત્મદર્શન તમને થશે, આત્મ સાક્ષાત્કાર તમને થશે. પણ જ્યારે થશે ત્યારે બહારમાં પ્રત્યક્ષ સદગુરુની હાજરી અનિવાર્ય છે. અને શાસ્ત્રો તો એમ જ કહે છે કે સદગુરુ કંઈ કરતા નથી, માત્ર હાજર હોય છે. અનુભૂતિ વખતે એક પરમ તત્વની હાજરી અનિવાર્ય છે. માટે તમામ ધર્મો, તમામ શાસ્ત્રો અને તમામ સિદ્ધાંતોમાં સૌથી મહત્વ જો કોઈનું હોય તો સત્પુરુષનું છે. જ્ઞાની પુરુષનું છે, જ્ઞાની પુરુષ તે સદગુરુ. ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે એને વિજ્ઞાન સ્પષ્ટ કરી આપે છે. વિજ્ઞાનની ક્ષમતા છે, વિજ્ઞાને કેટલું બધું પૃથ્થકરણ કર્યું છે, છેક અણુઓનું પણ વિભાજન કર્યું છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એની પ્રદક્ષિણા, વિદ્યુત શક્તિ, ઉર્જા અને તેનું સામર્થ્ય, આમાં વિજ્ઞાને કંઈ ઓછું પૃથ્થકરણ કર્યું નથી. વિજ્ઞાન સમગ્રપણે ઉદગલ ઉપર કામ કરે છે. વિજ્ઞાન આત્મા ઉપર કામ કરી શકતું નથી. એટમ બોમ્બ હોય કે અણુબોમ્બ કે પછી હાઇડ્રોજન બોમ્બ, જે કંઈ પણ હોય, એનર્જી કે વિદ્યુત હોય, બધું જ કામ ઉદગલ ઉપર છે. ઉદગલને વટાવી પહેલી વાર રહેલું આત્મતત્વ એ વિજ્ઞાનની પકડમાં આવતું નથી. તે એમ કહે છે કે અમારી લેબોરેટરીના ટેસ્ટમાં જે ન આવે તેને અમે માનવા તૈયાર નથી. અમે ના કહેતા નથી, પણ તમારો આત્મા લેબોરેટરીમાં આવવો જોઈએ, ત્યાં પ્રત્યક્ષ પૃથ્થકરણ અને વિશ્લેષણ થવું જોઈએ. ઉદગલની પહેલે પાર જે તત્વ રહ્યું છે ત્યાં વિજ્ઞાન જઈ શકતું નથી. વિજ્ઞાન છે અને તેનું મહત્વ પણ છે. આ એસી લાઇટો, પ્લેનમાં ઉડવું, ગાડીઓમાં ફરવું, એ બધી સિદ્ધિ વિજ્ઞાનની છે. વિજ્ઞાનને આટલું બધું આપ્યું છે. વિજ્ઞાન તમારા સ્થૂળ દુઃખો દૂર કરી શકે છે, પ્રતિક્રિયાઓ, પ્રતિકૂળતાઓ દૂર કરી શકે છે, પણ અમૃતની અનુભૂતિ વિજ્ઞાન ન કરાવી શકે. અવિદ્યા એટલે વિજ્ઞાન દ્વારા બાહ્ય દુઃખો દૂર થશે, પણ વિદ્યાએ મૃત મશ્યુન છે. પરમ તત્વની અનુભૂતિ વિદ્યા એટલે કે સમ્યક દર્શન દ્વારા થશે.
અનંત કાળના પરિભ્રમણમાં અશુભ અને શુભ વચ્ચે જીવે ઝોલા ખાતા છે. એક અવસ્થા એ છે કે શુભ અને અશુભ થી પર થઈને શુદ્ધમાં ડૂબકી મારી. સમજવા કોશિશ કરજો, શુભમાં પણ રહ્યા અને અશુભમાં પણ રહ્યા, પરંતુ સમગ્રતા શુભાશુભમાં જ રહી. એક પળ કે એક ક્ષણ એવી નથી આવી કે જે ક્ષણે શુભ અને અશુભ બંને ચક્રોમાંથી કૂદકો મારી શુદ્ધમાં ડૂબકી મારી હોય. એ ઘટના જીવનમાં નથી ઘટી. એનું કારણ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્ત થયા નથી, પણ માત્ર એટલું જ કારણ નથી. આ જગતમાં કોઈ કાળ એવો નથી કે સદગુરુ ન મળે. સદગુરુ થયા તે થયા, હવે થવાના નથી, અત્યારે છે જ નહીં. આવી બિનજરૂરી ચર્ચામાં પડવું નહીં, પડવા જેવું નથી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં, પરમ કૃપાળુ દેવે આ વાક્ય કહ્યું છે. રસ્તો બંધ થયો નથી. તમે કેમ કહી શકો કે જ્ઞાની થવાના જ નથી? બસ પરમાર્થનો, સાધનાનો, ભક્તિનો અંત આવી ગયો. અરે જ્ઞાની છે અને જ્ઞાની થશે.
સદગુરુનો યોગ પ્રાપ્ત થયો છે, પણ જીવ પોતાની અવતંડાઈને લીધે દ્રષ્ટિથી વિમુખ રહ્યો છે. આ દ્રષ્ટિ શબ્દ બહુ મજાનો છે. દ્રષ્ટિ એટલે સદગુરુની નજર. બીજાની નજરે તમે ચડવા કોશિશ કરો છો. કોઈ ગવર્નર, કોઈ વડાપ્રધાન આવવાના હોય, રાષ્ટ્રપતિ આવવાના હોય, તો તેની નજરે ચડવા તમે કોશિશ કરો છો, કારણ કે એ મોટો માણસ છે. બસ એની નજર પડી જાય અને પાસે આવીને પૂછે કેમ છો, તો અતતત થઈ ગયું. રાષ્ટ્રપતિએ પૂછ્યું કેમ છો, વાહ, અને ફોટો પડાવ્યો. હોય તો બધાને બતાવે, મઢાવીને રાખે અને દીકરાને કહે, કહેતો જાય કે રાષ્ટ્રપતિ મને મળ્યા, પરંતુ જેની પાછળ ખુશામત કેટલી કરેલી છે તે કહેતા નથી. અહીં સદગુરુની નજર આપણા ઉપર પડે, પણ તે સેનાથી પડશે? શું જોઈને સદગુરુની નજર આપણા ઉપર પડશે? તમારું રૂપ, તમારી સત્તા, તમારી સંપત્તિ કે તમારો વૈભવ, તમારી આવડત અને કૌશલ્ય કે તમારી બુદ્ધિ, આ બધામાંથી શું જોઈએ તમારા ઉપર નજર પડશે? હજારો માણસો બેઠા હોય તેમાં સદગુરુની નજર કોના ઉપર પડશે? બહુ પૈસાવાળા ઉપર, બહુ રૂપાળા ઉપર, બહુ શાસ્ત્રો વાંચ્યા હશે તો નજર પડશે, બહુ ઘણું તપ કરતા હશે કરશો તો નજર પડશે, સંસારનો ત્યાગ કર્યો હશે તો નજર પડશે, બધું સિદ્ધાંતો કંઠસ્થ કર્યા હશે તો નજર પડશે? નહીં પડે. સદગુરુના મૂલ્યાંકનની આ નથી આવતું. સદગુરુના મૂલ્યાંકનમાં તો એ આવે છે કે જેને અંતરમાં પરમ તત્વની અનુભૂતિ કરવાની તીવ્ર વેદના લાગી છે, એ વેદના કર એ વેદન જેના હૃદયમાં છે એના ઉપર નજર પડશે.
ફરી સમજી લો, એવો શોધી કાઢશે. જેને લાગી તેને લાગી, રામ પણ વાગ્ય હોય તે જાણે, બીજા તો વાતું તાણે. અંદરમાં જેને ઘા લાગ્યો હશે, અંતરની વેદના જેને થતી હશે, તીવ્ર તાલાવેલી જેને થઈ હશે, ભલે કે કંગાલ અવસ્થામાં હોય, પહેરવા પૂરતા કપડાં ન હોય, એ મામૂલી જેવો, મુફલિસ જેવો દેખાતો હોય, તો પણ સદગુરુની નજર તો તેના ઉપર પડશે. સદગુરુ તેને ઓળખી લેશે. પણ આ જીવ તો એવો અડવિત્રો છે કે સદગુરુની નજર પોતાના ઉપર ન પડે તેમ પોતાની જાતને બચાવી લે છે. કાંઈ સમજાય છે? આપણે શું પરાક્રમ કર્યું? સદગુરુ હોવા છતાં એમની નજર, એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે તેવી આપણી કોશિશ નથી. તેઓ આપણા વખાણ કરે, પ્રશંસા કરે, શેઠ પધારો એમ કહે તો ગમે, તમારા ગામમાં તમારા જેવું કોઈ નથી એમ કહે તો ગમે, તમે છો તો વહીવટ થાય છે, તમે છો તો ઉપાશ્રય ચાલે છે, તમે છો તો દુનિયા ચાલે છે, આવું બધું કહે તો ગમે છે. સદગુરુને તો એ જોવું છે કે અંતરમાં વ્યથા કોને જાગી છે. શાસ્ત્રોએ તો કહ્યું છે કે છ ખંડનો ચક્રવર્તી હોય પણ તેને જો આત્મસ્પર્શ નથી તો તે જ્ઞાનીની દ્રષ્ટિએ ભીખાર. વર્તમાન કાળમાં અબજોપતિ પૂરતી આ વાત નથી. છ ખંડનો માલિક પણ જો સમ્યક દર્શન રહીત હોય તો તેને દારિદ્ર જ કહ્યો છે. દરિદ્રમાં દરિદ્ર જો કોઈ હોય તો તેની પાસે આત્માનુભવ અને સમ્યક દર્શન જો હોય તો જગતનો તે સૌથી મોટો ધનવાન છે. ભગવાન મહાવીરના સંવત્સરમાં જે સ્થાન પુણ્યશ્રાવકનું હતું તેવું સ્થાન સમ્યક દ્રષ્ટિ જીવનું પણ છે.
શ્રણિક મહારાજા પુણ્યની ભૂલે ન આવે. શ્રણિક મહારાજ પૂછે છે કે પ્રભુ, મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે, એટલા માટે મારે નરકમાં જવું પડશે. નરકમાં ન જવું પડે એ માટે કોઈ ઉપાય કરો. ભગવાન મહાવીર કહે છે કે એક રસ્તો છે, પુણ્યાશ્રાવકની એક સામાયિક જો વેચાતી લઈ લે તો તારે નરકમાં જવું ન પડે. પુણ્યાને કહ્યું કે મારે એક સામાયિક વેચાતી લેવી છે. પુણ્યાએ પૂછ્યું કે તમને કોણે મોકલ્યા? એણે કહ્યું કે ભગવાન મહાવીરે. પુણ્યાએ કહ્યું એક સામાયિકની કિંમત શું થાય તે પ્રભુને પૂછો, મને પૂછવાની નથી. શ્રેણી ભગવાને પૂછ્યું, ભગવાને કહ્યું કે તારું મગજ હજી બધી રીતિ તું આપી દે, એ ઘોડાની ખરીદી આગળ માત્ર જેટલી કિંમતની છે. પુણ્યાની એક સામાયિક આ ઊંચાઈ ધરાવે છે કારણ દરિદ્ર હોવા છતાં તેની પાસે અંદરની સમૃદ્ધિ હતી, અંદરની ચેતના અને અંદરનું બળ, અંદરનું સામર્થ્ય હતું અને એ બંધ તાળા ઉગાડવાની ચાવી સદગુરુ જાણે છે.
સદગુરુ બીજું કશું કરતા નથી, ચાવી આપે છે. ધારો કે તમારો ચાવીનો જોડો ખોવાઈ ગયો, રમતા રમતા નાના બાળકના હાથમાં આવ્યો, તમે ચાવી શોધતા હો અને બાબો કહે કે આ જોડો તમારો છે, તમે જોતા ખ્યાલ આવે કે મારો જ છે, તો પછી બાબો કેટલો વાલો લાગે. બાબાએ કહ્યું કર્યું શું, જોડો તમારો ખોયો તમે, બાબાએ માત્ર બતાવ્યો, એ બતાવનાર આનંદ આપે છે. તમારા દરવાજા બંધ છે, તમારી ઉપર ખંભાતી તાળા છે. દર્શન મોહનો અને ચારિત્ર મોહનો વિખ્યાત્વ અવિરત કસાય અને પ્રમાદના ક્રોધ અહંકારે અને ઈર્ષાના મજબૂત તાળા છે. એ તાળાની ચાવી સદગુરુ આપે છે, પણ આ મોઢું ફેરવે છે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિમુખ. પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયો હોવા છતાં તે લાભ લેતો નથી.
ફરી પુનરાવર્તન કરી, પ્રત્યક્ષ સદગુરુનો યોગ જીવને અવશ્ય થયો છે, પણ તે કેવી રીતે ખોય છે? એક ફકીરે એક માણસને કહ્યું કે મારી પાસે જે આવે તેને બહુ સંપત્તિ આપું છું. તે માણસે કહ્યું મને પણ આપો. ફકીરે કહ્યું તું ચોથા દિવસે આવજે, હું પુલ ઉપર બેઠો હોઈશ, ત્યાં તને સંપત્તિ મળી જશે. ત્યાં સોના મોરના બે ચરુઓ મૂકેલા છે. રસ્તામાં આવતા પેલા માણસને વિચાર આવ્યો, હું તો બરાબર ચાલું છું, મારી આંખો તો સારી છે, પરંતુ આંધળા કેવી રીતે ચાલતા હશે? અને તેણે પ્રેક્ટિસ શરૂ કરી. રસ્તામાં મૂકેલો ચરુ સૂકી ગયો. ફકીરની પાસે જઈને પૂછ્યું, મને તમે આપવાના હતા ને? અરે, મેં તો રાખ્યા હતા, આપને દેખા નહીં, જોવા માટે આંખ ખુલ્લી રાખવી પડે. નૈનાની આડશે રે, મેં તો હરીને નિરખ્યા નહીં. હરી સર્વત્ર છે, પણ નયનની આળસ છે. આંખ હુંકાળવાની આળસ, તેને કહેવાય છે પ્રમાદ.
આંખ ઉગળવાની આળસ, તેને કહેવાય છે દર્શન મોહ મિથ્યાત્વ. તેના કારણે હરીને ઓળખ્યા નહીં. પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયો હોય, મળ્યા હોય, ખંભો ઘસીને ચાલ્યા હોય, પણ વર્તે દ્રષ્ટિ વિમુખ, એમની નજર ઉપર પોતાના ઉપર ન પડવા દે. આ જીવ મોક્ષની વાત તો કરે છે. આપો આપોને મહારાજ મોક્ષ સુખ આપીને આપોને હાથ લાંબા કરીને ગાયતો છે, પરંતુ મોક્ષ મળે તેવું આયોજન પ્લાનિંગ કરતો નથી. વર્તે દ્રષ્ટિ વિમુખ એમ એમ. ત્રીજું કારણ, સદગુરુ જ્યારે મળે છે ત્યારે સદગુરુની વાણી મતાગ્રહ કદાચ અને દુરાગ્રહને કરે છે. મત માન્યતા અને વિકારોને દૂર કરે છે, પરંતુ દુરાગ્રહ છેદક તેમની વાણી સાંભળવા અને તૈયારી નથી. એને તો પોતાનો મત પોષવો છે. લોકો કહે છે જ્ઞાની પુરુષ પાસે જાઓ, તે જાય. જ્ઞાનીને કહે કે અમે સાંભળવા આવ્યા છીએ. તેનું પ્રવચન ચાલુ થાય, બે કલાક પૂરા થાય, પછી કહે કે મારે તમને પૂછવું છે કે હું બરાબર છું. આઈ એમ એબ્સોલ્યુટલી રાઈટ. તમે સિક્કો સ્ટેમ્પ મારી આપો, રાષ્ટ્રપતિ સિક્કો મારી આપે, સદગુરુ નહીં. જીવને શિયાળની વાણી સાંભળવી ગમે છે, પણ જીવનો આગ્રહ મટે, અજ્ઞાન મટે, મિથ્યાત્વ મટે, મત અને માન્યતા મટે, એવી સિંહની ગજના જે દુરાગ્રહ છેદક જ્ઞાનીની વાણી સાંભળી નહીં ગમે. આ જીવની કમનસીબી એવી છે કે પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પોતાના આગ્રહો દુરાગ્રહો લઈને ગયો. સત્યનો આગ્રહ હોય તો ઠીક છે, તેનું સમાધાન થઈ શકે, પણ તે દુરાગ્રહ લઈને ગયો. સદગુરુની વાણી સાંભળી તેનાથી અવડો ચાલે, તેને કહેવાય છે દ્રષ્ટિ વિમુખ.
બસ. પ્રવચન ક્રમાંક 26 શરૂ થયું છે અને ગાથા ક્રમાંક 26. 27મી ગાથા એનું વિવરણ થઈ ગયું, ફરી પાછી 26મી ગાથા. મુનિશ્રીને કઈ વિકલ્પ આવ્યો હશે કે આ મતાર્થીના લક્ષણમાં મહત્વનું લક્ષણ એના ઉપર વજન મૂકવું જોઈએ, અને એ માટે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ આ એક ધારાને લઈને એમણે ફરી પ્રવચન 26ની અંદર આ વાત મૂકી કે 26 ગાથાનું ફરીથી વિહંગાવલોકન કરીએ. 27 પૂરી થઈ ગઈ છે, વાસ્તવિક શરૂ થવું હોય તો અત્યારે 28મી ગાથામાં આવવું જોઈએ. આપણા પાછા 26માં ચાલ્યા, કંઈક મહત્વ કંઈક છૂટી જાય છે, કંઈક રહી જાય છે, કંઈક અગત્યનું વિચારવાનું છે જે મુમુક્ષુ માટે અત્યંત આવશ્યક છે. ખૂબ એને લક્ષમાં લેવા જેવી વાત છે, એટલે બહુ ગંભીર થઈને ઉપયોગ રાખીને એકાગ્રતા રાખીને વાતને પકડવા પ્રયત્ન કરજો. લખાણ તો ચાલ્યું જશે, વાંચશું એમ તો ચાલ્યું જશે, ખૂબ વિચાર કરશો તો જ આ પકડાશે. વાંચન તો બધું નીકળી જવાનું, અને વાંચન યાદ રહે એવો પ્રયત્ન પણ ખાસ કરવો નહીં. એનો અર્થ પકડાય, એનો અર્ક પકડાય, એનો ભાવ પકડાય, એ પકડી લેવાનો. આખા શબ્દો બધા યાદ રહે એવું પ્રયત્ન કરશો તો બધું ચટી જશે, ભાવે નહીં પકડાય અને આ યાદ નહીં. તો આ કઈ સ્મૃતિની નિશાળ નથી. બાળકોને જેમ બધો પાઠ યાદ રાખવાનો આખે આખો, એવો પાઠ યાદ રાખવાની જરૂર નથી. પણ મહત્વનો મુદ્દો, મહત્વની વાત, એ બહુ લક્ષમાં લેવું જોઈએ, અને એટલા માટે આત્મસિદ્ધિ ઉપરનું આ વિવરણ બહુ અગત્યનું છે. અનેક પાસાઓથી, અનેક પડખાઓથી, અનેક દ્રષ્ટિકોણોથી મુનિશ્રીએ આની છણાવટ કરી છે. એ કહે છે કે અનેક જન્મોમાં આત્માએ વિવિધ વિવિધ સાધના કરી, શેની શેની સાધના કરી છે? યમ નિયમ સંયમ બધા જુદા જુદા ક્રિયા અનુષ્ઠાન બધું જ કર્યું છે. આ બધું જ કરવું છે અને બધાનું પરિણામ શું આવ્યું છે? તારે ગતિનું પરિણામ આવ્યું છે. જીવને માટે બે જ વિકલ્પ છે, કા શુભ કરો ને કા અશુભ કરો. બધા જ જગ્યાએ, બધા જ શાસ્ત્રોમાં, બધા જ સંપ્રદાયોની અંદર આ જ છે. ઉદાહરણ આપ્યું છે કે ભાઈ તુલસીદાસજીએ શું કીધું, વ્યાસજીએ, પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડ. બસ, પરોપકાર કરશો પુણ્યની પ્રાપ્તિ થશે, પીડા કોઈને આપશો પાપની પ્રાપ્તિ. પુણ્યને પાપના સંસારમાં આ સંસારનું ચક્ર ચાલી રહ્યું છે, શુભ અને અશુભની ધારામાં ચક્ર ચાલી રહ્યું છે. જૈન દર્શનની અંદર આ વાત એક અદ્ભુત આવે છે કે શુભ અશુભની ધારામાંથી, અશુભની તો વાત છોડી જ દેવાની છે, એટલે એ તો કોઈ રહેતું જ નથી, કારણ કે એ પાપ કર્મ ઉપાર્જિત કરે છે, અને એ પાપ કર્મનું ફળ પણ નરકની વાસ છે અથવા તો તિર્યંજ ગતિ છે. પણ શુભ કરો, પુણ્ય કરીએ, એ પુણ્યની અંદર પણ એક જબરજસ્ત વાત મૂકી છે કે પુણ્યથી પણ જો સંસારનું પરિભ્રમણ ચાલુ રહેતું હોય તો એ પુણ્ય પણ નકામું છે, વ્યર્થ છે. પણ પુણ્ય શું કામ કરવાનું કહે છે? કે પુણ્ય કરતા કરતા જીવનું લક્ષ્ય જો પોતાના આત્મા તરફ જાય, કરનારો કોણ છે, કરે છે કોણ, કેના માટે કરે છે, કેનું કલ્યાણ કરવું છે, કેનું મંગલ કરવું છે, બીજાનું મંગલ કરવું છે, બીજાનું કલ્યાણ કરવું છે, બીજાનું હિત કરવું છે, એ પેટા ભાવ છે. એ જેમ આપણે અનાજ ઉગાડીએ અને જેમ જેમ ઘાસ એની મેળે ઉગે, એમ તું પુણ્ય કરીશ તો બીજાનું કલ્યાણ એની મેળે થવાનું છે. પણ તું શુદ્ધ કર, કરનારાનું કલ્યાણ કરવું છે. જ્યારે શુભની ક્રિયા થાય, જ્યારે શુભની પ્રવૃત્તિ થાય, જ્યારે પુણ્યની પ્રવૃત્તિ થાય, ત્યારે એકવાર જો આ વિચાર ઝબકી જાય કે આ પુણ્ય દ્વારા મારે હું જેનું કરું છું એનું કલ્યાણનો ભાવ નથી, પણ કરનારાનું કલ્યાણ કરવું છે, આ લક્ષમાં આવતું નથી. ઘણી જગ્યાએ ઘણી વાત કીધી હોય પણ શાસ્ત્રમાં એટલે કહું કે બધા દર્શન શાસ્ત્ર પુણ્યથી અટવાઈ ગયા છે. બધું શુભ કરો, હિત કરો, એમાં અટવાઈ ગયા છે. પણ આનંદગંજીએ કહ્યું, શું કહ્યું, અધ્યાત્મ શું? અધ્યાત્મમાં શુભ ક્રિયાઓ હોય, પણ અધ્યાત્મ કોને કહેવાય? જેનાથી, જે ક્રિયા કરવાથી નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય તે અધ્યાત્મ, અને જે ક્રિયા કરવાથી ચાર ગતિનું પરિભ્રમણ થાય તે અધ્યાત્મ નહીં કહેવાનું. આ બહુ સ્પષ્ટ શબ્દ વાપર્યો છે કે એને અધ્યાત્મ નહીં કહેવાનું, કે નહી નથી. કારણ કે ગતિનું પરિભ્રમણ તો ચાલુ રહે છે, સંસાર સમાપ્ત થતો નથી, સંસારમાં જ રહેવાનું થાય છે, સંસારનું જ પરિભ્રમણ થાય, આ યથાર્થ પરિણામ નથી. મારી કોઈ પણ ક્રિયાનું પરિણામ મારે જોઈએ છે, અને પરિણામનું લક્ષ્ય એ છે કે એ ક્રિયા કરનાર એવો જે અંદર રહેલો આત્મા છે. અને હવે અહીંયા ભેદ સમજાશે કે ક્રિયા કેના દ્વારા થાય છે, શરીર દ્વારા. અંદર પ્રેરણા કોની છે, આત્માની. તો કલ્યાણ કોનું થવું જોઈએ? આ શરીરનું કલ્યાણ થશે કે શુભ ગતિ મળશે, ભોગના સાધન મળશે, આવતા ભવની અંદર મોટરો મળશે, બંગલા મળશે, ગાડી મળશે, આ બધું શરીરને સુખ મળશે, અનેક પ્રકારની સુવિધાઓ મળશે, સાતા મળશે, આ બધી સુખ કોને મળ્યું? આત્માને શું મળ્યું? પરિભ્રમણ. એને તો ભવ કરવો પડ્યો. એટલે એટલી સરસ વાત મૂકી છે કે ઘણી વાર આપણે ચર્ચામાં ઘણા કહેતા હોય છે કે બરોબર છે કે ભાઈ ક્રિયા તો શરીર કરે ને, અને પરિણામ આ એનું શું, પછી આત્માને ભોગવવું પડે છે. બરોબર છે, તું સમજી ગયો, પણ સાચું નથી સમજ્યો. તર્કના આધાર ઉપર સમજ્યો છું, બુદ્ધિના આધાર ઉપર સમજ્યો છું. તને વાદ વિવાદ કરતા આવડે છે, પણ એ જ વાત સાચી છે કે આ શરીરે ક્રિયા કરી, પરિણામ આત્માને આવ્યું કઈ? પરિણામ શરીરને જ આવ્યું, જે પુણ્યને કારણે શુભનો બંધ થયો અને એ ઉદયમાં આવ્યો, તો જે કઈ અનુકૂળતા પ્રાપ્ત થઈ કોને થઈ? શરીરને થઈ. આત્માને અનુકૂળતા ક્યારે પ્રાપ્ત થાય? રાગ દ્વેષ જ્યારે ઓછા થાય, કષાયો જ્યારે ઓછા થાય, વિભાવો ઓછા થાય, ત્યારે કર્મના પરિણામો જશે, એ આત્માને લાભ થયો. આત્મા નિર્મળ થાય, આત્મામાંથી વિકાર જાય, આત્મા શુદ્ધ થાય, તો એ આત્માને એ ક્રિયાનો લાભ થયો. સમજાય છે? સામાયિક કરવી એનું ફળ આટલું છે, બધું લખી દે, એટલું લખે છે, એટલું કીએ, અને ઓલા બોલતા બોલતા પાઠ ઉપરથી નવરા ન પડે, આત્માને શું લાભ થાય છે? જો કશાય સમતા નથી, રાગ દ્વેષનું વિસર્જન થતું નથી, જો વિભાવ ભાવો ટળતા નથી, એ પરિણામમાં આત્માને લાભ શું થયો? આત્માને કઈ લાભ નથી. શુભને કારણે જે દેહ બીજો ધારણ કરવાનો છે, માનો કે દેવલોકમાં ગયા, તો દેહને લાભ થયો, દેવલોકમાં આત્માનો સંયમ તો ગયો, આત્માનો સંવર પણ ગયો, આત્માનો પુરુષાર્થ પણ ગયો, કશું કરી ન શકે. ખ્યાલ આવે છે? જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેને અધ્યાત્મ કહીએ રે, તેને અધ્યાત્મ નહીં માનો. अध्यात्म त्यारे ज छे के ए क्रिया करता करता अध्यात्म नु सर्जन थाय, अशुभ मथी न थाय आ निश्चित। अशुभ क्रिया करता करता क्यारे अध्यात्म नु सर्जन थाय नहीं, आत्मानो हित क्यारे पण न थाय, ए तो उत्तरोत्तर एनी दुर्गति थाय। तो हवे मार्ग धर्म छे ए बधा सदाचार नो छे, शुभ क्रिया नो छे, शुभ अनुष्ठान नो छे। अनेक प्रकारना धर्मना विविध प्रकारना संप्रदायनी अंदर एनी पद्धति एनो मार्ग वगैरह बधा आप्यो छे। पण ज्ञानी कहे छे के आ बधु करता करता एने शुभ माथी शुद्ध मां कूदको मारवानो छे। आ कूदको मारवानी प्रक्रिया एटले शुं? शुभ करता करता शुद्ध मां कूदको मारवानो छे, ए तो घणो दूर थयो। ठपक श्रेणी तो ये आत्मा संकित, आ तो प्राथमिक अवस्था कीधी छे, आने संकित थवा माटेनी बधी वात छे। तो એ કે છે ત્યારે એને નિજ તત્વનો વિચાર કરે, એટલે કે છે એને પોતાના સ્વરૂપને સ્પર્શ્યો નથી। વ્રત તપ કરીએ, શાસ્ત્ર વાંચન સ્વાધ્યાય કરીએ, ઘણું બધું કરીએ, છતાં બધાનું પરિણામ શું? તો કે શુભ બંધાયું, પુણ્ય બંધાયું, આવતા ભવની અંદર પરલોકની અંદર ઘણી સગવડતા, ઘણી સુવિધા ઘણી મળશે। પણ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયો, સંયમનો યોગ પ્રાપ્ત થયો તો ભૌતિક સુખો મળે એ ફળ સાચું, કે જીવ આત્માના કલ્યાણના સાધનો મળે એ સાચું, અને ક્રિયા શુદ્ધ નથી થતી। એટલે વિચાર સ્વના વિચારમાં જવું, જો ફરીથી સમજી લે કે આ નિશ્ચય નહીંની અંદર આ ગરબડ છે, ક્રિયા કોઈ દી શુદ્ધ હોતી જ નથી, શુદ્ધ ક્રિયા થઈ જ ન શકે, કેમ કે ક્રિયા કરવી છે, પૂતગલથી જ કરવી છે, શરીરથી જ કરવી છે, દેહથી જ કરવી છે। જે વાત છે એ શુદ્ધ, એ ભાવની વાત છે, શુદ્ધ એ આત્માનો ગુણ છે, એના ભાવનું સ્વરૂપ છે। એટલે ક્રિયામાં તો બે જ રહેશે, કાં શુભ અને કાં અશુભ। હજી મગજમાં ભ્રાંતિ હોય છે, જે આ બધા અટવાયા છે ને નહીંની અંદર, એને એમ થાય કે શુભ ક્રિયા નથી કરવી, મારે તો શુદ્ધમાં જવું છે। તું શુદ્ધમાં ન જઈ શક, શુભ ક્રિયા કર્યા વિના, કેમ કે શુભમાંથી કૂદકો મારવીને શુદ્ધમાં જવાનું છે, એ શુદ્ધમાં ભાવમાં જવાનું છે, એમાં ક્રિયામાં ફેરફાર થતો નથી, એ સમયક જ કરતો હોય। પુણ્યો શ્રાવક એ સમયક જ કરે, બીજું કઈ ન કરે શુદ્ધમાં જવા માટે, પરિણામ શુદ્ધ છે, ક્રિયા શુભ છે। એ જે વાત છે એમાં ભાવ કોનો, ભાવ ધર્મ કોનો? આત્માનો। એ ક્રિયા વખતે ભાવ ધર્મ ભળે તો એને શુદ્ધમાં કૂદકો માર્યો, ક્રિયા એને છે, ક્રિયા એને, એનું પરિણામ બદલાઈ ગયું। પુણ્યનું પરિણામ હતું એને બદલે આત્માના વિકાસનું પરિણામ આવ્યું, એના કષાયો નિર્મૂળ થયા, એના આત્મામાં જે રહેલી મલિનતા છે, અશુદ્ધિ છે, એ દૂર થઈ, અને એને પોતાના સ્વરૂપના દર્શનની ઝંખના જાગી, લગ્ની લાગી, એ આત્મા અનંતકાળ સુધી પરિભ્રમણ કરે છે, એને અંતરદયા આવી, એને અંતરદયા આવી, એટલે એનામાં જિજ્ઞાસુપણું જાગ્યું, અરે રે હું હવે આ પરિભ્રમણથી ક્યારે છૂટીશ, આ તો ચાર ગતિના પરિભ્રમણ છે, મારે કદાચ સારું મળે તો મારે તો પરિભ્રમણ તો ઊભું જ છે, એ ન જોઈએ। વસ્તુ જેટલી સ્પષ્ટતાથી સમજવી જોઈએ એટલી ન સમજવાને કારણે, અને એનું કારણો તો કેવળ બુદ્ધિવાદ, તર્ક, અને એ તર્કને આમ તો કુતર્ક કહેવાય છે, જે તર્કશાસ્ત્ર છે લોજિક, એ લોજિકમાં જ આવે છે। કે તમે તર્કથી કોઈને માણસ સિદ્ધ કરી શકો, કોઈને પશુ પણ સિદ્ધ કરી શકો. તર્કથી બધું કરી શકાય. પુરુષને સ્ત્રી ઠરાવી શકાય અને સ્ત્રીને પુરુષ ઠરાવી શકાય. તર્કથી થઈ શકે. તર્કશાસ્ત્રમાં ઇટ ઇઝ કીધું છે ને કે લોજિક, ઇન્ડક્શન લોજિક એન્ડ ફેલેસી ઓફ લોજિક. આ બધા ભણે છે ને BAMA ગોલ્ડ મેડાલિસ્ટ બધા. એ તર્કની અંદર અનેક પ્રકારના વિતર્કથી એ સાચું કરી દે, જીવોને ભ્રમમાં નાખી દે. અને આવો જગતની ધરતી ઉપર તર્કવાદી પુરુષ, મહાન બુદ્ધિવાન શંકરાચાર્ય જેવો હજી પેદા થયો નથી. એણે અદ્વૈતથી અનેક ત્યારે તે સમયે સંપ્રદાયમાં જે કંઈ મત હતા બધાનું ખંડન કરીને વાવટો ફરકાવી દીધો અદ્વૈતો. એ ફરકાવ્યા પછી કેટલુંક રહી જાય છે, કેટલુંક છૂટી જાય છે, સમાધાન પૂરેપૂરું મળતું નથી. આ બધું એક જ છે. તો એક છે તો એકની મુક્તિ ને બીજાનું પરિભ્રમણ કેમ? એક તો એકને સુખ અને બીજાને દુઃખ કેમ? આ એકત્વની નિશાની નથી, આ અદ્વૈતની નિશાની નથી. અદ્વૈત એટલે દ્વૈત નહીં, એક જ. તો દુઃખની અનુભૂતિ તમને અને સુખની અનુભૂતિ મને આ કેમ બને? એક જ મિષ્ટાનનો ટુકડો હોય એમાં તમે ટુકડો ખાવ એમાં તમને મીઠાશ લાગે ને મને કડવાશ લાગે, આ કેમ? અનેક પ્રકારના એની અંદર સંશય સંદેહ એટલા બધા જાગે છે કે પ્રત્યેક આત્મા ભિન્ન છે, પ્રત્યેકના કર્મ ભિન્ન છે, પ્રત્યેકને સુખ દુઃખની ભિન્નતા છે. બધા એક છે, એક છે. આવી વાતો કરી ઘણી વાર સારું લાગે. કેટલીક વાતો એવી છે કે શબ્દોમાં બહુ સુંદર લાગે. શબ્દો બોલ્યા કરે, એને બોલતો હોય ને એને ભાને ન હોય કે હું શું બોલું છું, એ બોલ્યા કરે. એ બધું એક જ છે ને, જળ ને ચેતન એક જ છે ને, સચરાચર આમ છે તેમ છે. પણ મૂર્ખ વિચાર તો કરતો કે કેવી રીતે બધું બનતું હશે. તો ગીત ગાતા હોય તો બોલ્યા કે મંજીરા બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ, દિવાલો બોલે શ્રી કૃષ્ણ. પણ દિવાલ ન બોલે ભલામણ, મંજીરા જળ છે એ ન બોલે, તો શું મંડો છો ગાય ગાય? અનેક પ્રકારનું બોલ્યા જ કરે. એ એક વાર જયારે આવી મતી થઈ જાય છે ને ત્યારે એ કઈ એમાં કઈ ઇતર દર્શનમાં છે એવું નથી. આપણામાં એટલું જ ગાંડપણ ને એટલી જ ગેલ છે. તમે ઓમ મંગલમ નું પદ સાંભળ્યું હશે તો ખબર પડશે. આપણે જે દેવલાલી ના હાલે છે જળની અંદર એમ આ મંગલમ, આ મંગલમ, આ મંગલમ, ટેબલ મંગલમ, ખુરશી મંગલમ, ધૂળ મંગલમ શું બોલ્યા કરો છો? સમજણ વિનાનું એક તાલ છે, રાગ સરસ છે, ધૂન સરસ છે, તત્વ નથી. અને આવું આવું કરી અને જીવ સમજતો હોય કે હું શું એક ધર્મ કરું છું, એને કાંઈ ખબર નથી કે તું કાંઈ નથી કરતો. વિપર્યાય કરસ, જે કરસ એ તારામાં ખોટા સંસ્કાર, ખોટી શ્રદ્ધા જે અત્યાર સુધી જીવની આવી છે એ નબળી પડી જશે. એમાં તું શંકામાં ચાલ્યો જઈશ. એટલે માત્ર ઇતર દર્શનમાં છે એવું નથી. જેણે જેણે આવી પ્રકારનો તર્કનો આધાર લઈને વિચાર વિહીન, પ્રજ્ઞા વિહીન, વિવેક વિહીન જે કઈ વાત શરૂ કરી છે, એના પદો રચ્યા છે, એના પદોમાં પણ આવું જ ગાંડપણ અને ઘેલછા આવે. ઘણી વાર કહેવું પડે છે કે આ પદને બંધ કરો, તાલ સરસ છે, રાગ સરસ છે, પણ એની અંદર ભાવની કમી છે, શુદ્ધ ભાવ નથી. એવા પદો ગાવાથી કઈ મળશે નહીં. એટલે લીમડીના છોટાલાલભાઈ તો બહુ જ આગ્રહી. આપણે ત્યાં આવતા મંડળ શરૂ થયું ને આપણું, આ જયારે દિવાનપરામાં ચાલતું આ બધું સત્સંગ પહેલા, ત્યારે સાયલાથી આવે અને એક બેને સરસ મજાનું પદ ગાયું હતું. પદ પૂરું થયા પછી કે માં તને એક શિખામણ આપું કે દશાવાન પુરુષોના પદ ગાવા, આવા જોડકણા ગાઈશમાં કોઈ દી. તારો રાગ બહુ સારો છે, ભાવે સારો છે, પણ ભાવ આ શબ્દને કારણે બધો બદલાયો છે. અને આપણને આવી આવી કેસેટો આવું આવું બધું ખૂબ ગમે અને ખૂબ ચડાવી અને બોલતા હોય, બોલા ન થાય. તમારો પદ કૃપાળુદેવનું કોઈ પણ પદ લ્યો, વિતરાગ દર્શનની ક્યાંય એમાં અસાધના, કોઈ પણ પદ શુદ્ધ વાત હોય, તત્વની પ્રરૂપણા જ હોય પદની અંદર. અને આજે જે કઈ ભજનની પુસ્તિકાઓ, સ્તવનની પુસ્તિકાઓ જે ભાવનામાં ગવાય છે સ્તવનો, એક સ્તવન વાંચો અને તમારી પાસે જો સિદ્ધાંતનું જ્ઞાન હોય તો એની સાથે જરા મેળ કરો, પછી ખબર પડે કે આ વાત કેટલી સાચી છે. આનંદગણનું કોઈ પણ પદ લ્યો, દેવચંદ્રજી મહારાજનું કોઈ પણ પદ લ્યો, યશો વિજયજીનું કોઈ પણ પદ લ્યો, મોહન વિજયજીનું કોઈ પણ પદ લ્યો, રાજચંદ્રજીનું કોઈ પણ પદ લ્યો, ક્યાંય સિદ્ધાંતને હાનિ પહોંચે નહીં, ક્યાંય કોઈ નઈ દુભાય નહીં, અને ક્યાંય શુદ્ધ ભાવને લેશ માત્ર આંચ ન આવે. આ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિ કરનારા હોય ને કરાવનારા હોય પણ ધ્યાન રાખવું જોઈએ, જે પદ લેવાનો હોય એ પદ પોતે જરા જોઈ જવું જોઈએ. મને તો થોડોક અનુભવ છે, આ બધા આપણા પુસ્તકોની રચના થતી હોય તો ઘણા લોકોને આ લઈ લો ને આ દાખલ કરો ને એની નારાજગી વરીને પણ મારે કેવું પડે કે આપણા રાજપદમાં ન ચાલે, કેમ કે એને સાંભળ્યું અને બે ચાર વાર નાચ્યો એ, અને એ પદ બે ચાર દી સારું લાગે પછી તો એને ઓખે પડી જાય કે હવે બંધ કરો તો સારું. આવા પદ ન લેવાય. શાશ્વત જ્યારે ગાઉં ત્યારે અંદરથી ઉમળકો નીકળે, કેમ કે એ સ્પર્શે કોને? ઋષભ જિનેશ્વર પ્રીતમ મહાર. સો વાર ગાઉ ને ગમે એટલે, કોઈ ગાય, કોઈ જુદા રાગથી ગાય, જુદા ડબથી ગાય, જુદા ભાવથી ગાય. ગાનારો બદલાય એમ ભાવ બદલાય, એ બદલાય પણ આપણને તો મૂળ ભાવ આવે તો કેવો લઈ જાગે. તો કોઈ દી એમ ન થાય કે બંધ કરો આ ઋષભ જિનેશ્વરનું પદ તો આપણે બહુ સાંભળ્યું, એ ન થાય. આ આખી બહુ તર્કની પાછળનું આ બીજો તર્ક છે. એટલે શંકરાચાર્ય જે વિવેક ચૂડામણીમાં છેલ્લે લખ્યું કે તર્કથી તત્વ પામી શકાતું, તર્ક કેમ પ્રતિષ્ઠત તત્ર, જ્યાં અનુભવ છે ત્યાં તર્કની શું પ્રતિષ્ઠા છે. પણ હવે બાકીના લોકો એ વાંચે નહીં જે પકડાઈ ગયું છે, કેમ કે દુકાન શેના આધાર ઉપર ચલાવવી છે? પોતાનો ધંધો, પોતાનો સંપ્રદાય, પોતાના અનુયાયીઓ, પોતાના મત, પોતાનો જૂથવાદ, આ શેના આધાર ઉપર ચલાવવો છે? મત ઉપર, મત ઉપર ચલાવવો છે. હવે મત માંથી પાછો વળે તો એને તો બધું પોતાનો હંકેલો કરી અને પોતે કોઈ સદગુરુનું ગોતવા જવું પડે, તો એવું તો હવે કઈ કરવું? અહમ એટલો બધો પુષ્ટ થઈ ગયો છે, પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ છે, અને કોઈ એમ કે આટલો મોટો માણસ અહીંયા આજ તું સાંભળવા આવ્યો, કેમ જવાય? બહુ મોટું ધર્મ સંકટ છે. એટલે પહેલેથી અહીંયા કે છે, સમજી લેવું કે શુદ્ધ નામની કોઈ ક્રિયા જ નથી, અને ક્રિયા હોય એ શુદ્ધ નથી, અને શુદ્ધ હોય એને ક્રિયાનું સ્વરૂપ નથી. પરમ કૃપાળુ દેવ આટલા નયના અને આટલા પરમ જ્ઞાની, એને પણ કેવી વાત કરી કે એક હોય કાળમાં પરબ્રહ્મનો, ત્રણ કાળમાં માર્ગ એક જ છે, એ શુદ્ધનો જ છે ને, ધ્રુવને સુનો, એ સિવાય તો કઈ છે નહીં ને. ત્રણ કાળમાં માર્ગ એક જે આત્માને શુદ્ધ કરે, સિદ્ધ કરે, પણ પ્રેરે તે પરમાર્થને, તેના તરફ, આત્માને શુદ્ધ કરવા તરફ, સિદ્ધ કરવા તરફ જે પ્રેરે, જે શુદ્ધમાં જવાની ડૂબકી લગાવવાની તાકાત આપે, તે વ્યવહાર. આ વ્યવહાર તો તરત જ શુભ અશુભનો આવ્યો, અને નયની દ્રષ્ટિએ તો અભૂતાર્થ આવ્યો. શબ્દ પ્રયોગ કેવા કરે, ભૂતાર્થ નહીં ને અભૂતાર્થ, અને બોલનારો પણ એટલો ઠોકી ઠોકીને બોલે, કેમ કે વિદ્વાન વિદ્વતાના અભિમાન ઉપર બોલે છે, એટલે જોર છે એનું, એ અભૂતાર્થ છે. પણ અભૂતાર્થ વિના ભાઈ તું કહેતો કરો કે જવું શુદ્ધમાં કેવી રીતે? કોઈ જ્ઞાનીએ માર્ગ બતાવ્યો હોય એ સમજો. આપણે માત્ર તર્કના આધાર ઉપર બુદ્ધિના દ્વાર બંધ નહીં કરવા જોઈએ. પ્રજ્ઞા જેવી કોઈ ચીજ છે જગતની અંદર, કે તે પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંબંધ સંબંધ અમને માન્ય છે એમ કહે છે. કયો વ્યવહાર? તો એમ નથી કીધું આ સામાયિકનો, આ પ્રત્યેકમણનો, આ તપનો, આ વ્રતનો, એક નથી કીધો. કયો વ્યવહાર માન્ય છે, કયો પરમાર્થ? ત્રણ કાળમાં જે એક છે તે જો પરમાર્થની કલ્પના કેવી છે. એક હોય ત્રણ કાળમાં, મોક્ષનો માર્ગ એક જ હોય, બે ન હોય. અને મોક્ષનો માર્ગ સિદ્ધ થવાનો જ હોય, સંસાર પરિભ્રમણનો ન હોય. એને જે પ્રેરે એ વ્યવહાર અમને સમજ છે. અને આટલી વાત કર્યા પછી છેલ્લે આત્મસિદ્ધિમાં આ જીવ ક્યાંય ભૂલે નહીં, ભટકે નહીં, પોતે ગોથા ન ખાય તર્કના આધાર ઉપર. એટલે ઉપસંહારમાં કહે છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો હોય. સાધન તો વ્યવહાર છે, તજવા નહીં, પણ નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા, કરવા સાધન કરવા. અરે આટલી બધી સ્પષ્ટતા, આટલી શુદ્ધતા માર્ગની આ કાળની અંદર આ પરમ કૃપાળુ દેવે 2500 વર્ષથી આ વિતરાગ ભગવાન મહાવીરનો કહેલો બોધ જે ભૂલાયો, એનું અર્થ ભૂલાયો, એનો ભાવ ભૂલાયો, અને જે તર્કના રવાડે ચડી ગયા, જે જ્ઞાન માર્ગ કહેતા જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન નહીં પણ બુદ્ધિનું જ્ઞાન, એના ઉપર સંપ્રદાયો ચાલ્યા બુદ્ધિવાદના આધાર ઉપર. અને કેટલાય ભણેલા ગણેલાના મગજની અંદર એ આવ્યું કે અમે વાંચ્યું એટલે અમે તો બહુ જ વિદ્વાન થઈ ગયા, અમને બધી ખબર પડી ગઈ. પણ આ માર્ગ બુદ્ધિનો નથી, શ્રદ્ધાનો છે. બુદ્ધિ જ્યાં અટકે છે ત્યાંથી માર્ગ પ્રારંભ થાય છે. જે આત્મા કલ્યાણનો માર્ગ છે, જે શુદ્ધમાં જવું છે, એ શુદ્ધનું જોર હૃદયનું છે, બુદ્ધિમાંથી શુદ્ધનું જોર નહીં આવે. તો શુભની ક્રિયા કરતા હો, ગમે તેટલા બુદ્ધિથી કરતા હો, એ શુદ્ધમાં કૂદકો નહીં લગાવે, એ લગાવવાની એનામાં ક્ષમતા નથી. ભાવ હૃદયમાંથી હશે. એટલે એ તીર્થંકર દેવની પૂજા કરતા હો, અને પૂજા કરતા 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 શુભ ક્રિયા કરતા કરતા જો ભાવમાં ગયા અને અંતરની આસ્થાથી પ્રભુ સાથે અભેદતા અનુભવો કે હે પ્રભુ, કેટલી નિર્મળતારું રૂપ છે, કેટલી નિર્મળતારી કાયા છે, અને એની અંદર કસાયનો એક અંશ નથી, અને હું કેટલો આ મલિનતાથી ભર્યો છું, આવા ભાવથી ડૂબકી લગાવી પ્રભુ સાથે અભેદ ભાવ સાધવાનો પ્રયત્ન થયો. પૂજા ચાલે છે, ચૈત્ય વંદન ચાલે છે, સ્તવન ચાલે છે, પ્રભુની સ્તુતિ ચાલે છે, અને અંદર ભાવધારાનો ઉછાળો આવે છે, પરિવર્તન થતું જાય છે, અને એના આધાર ઉપર એની ગતિના બંધ પડતા જાય છે. ઉદાહરણ શાસ્ત્રમાં ઘણા આવે છે, બધા લેવા બેસીએ તો આપણને આરો આવે એમ નથી. આ બધા લોકોને ક્રિયા કરતા કરતા જ આવું શ્રેષ્ઠ શુદ્ધનું જ્ઞાન થયું, અથવા શુદ્ધના પરિણતિ થઈ, જેને થઈ એને તમે જરા ચરિત્ર બરોબર વાંચજો તો એક જ થશે કે શુભની ક્રિયામાં પ્રવૃત્ત હતો. ખાવાની ક્રિયામાં પ્રવૃત્ત હોય એને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. દોરડા ઉપર નાચવાની ક્રિયામાં પ્રવૃત્ત હતો એને પણ આત્મજ્ઞાન પ્રગટ કર્યું. નૃત્ય કરતી હતી એવી નૃત્યાંગનાઓએ પણ નૃત્ય કરતા કરતા પણ આત્મજ્ઞાન પ્રગટ કર્યું. એણે તો ઘણીવાર અશુભ ક્રિયાને શુભમાં પલટાવી અને એ શુભમાંથી પોતે શુદ્ધમાં ધુમકો માર્યો. એવા ઉદાહરણો આવે. ચમારનું કામ કરતા કરતા જ્યાં માત્ર ઢોરના ચામડા જ ઉતેડવાના હોય, એ કરતા કરતા એને શુભની અંદર જાય અને એમાંથી શુદ્ધમાં કૂદકો મારી. અગમ નિગમનો માર્ગ છે. એટલે અહીંયા મુનિશ્રી બહુ વાત મૂકે છે કે અનંત કાળથી આ બહુ કર્યું છે આપણે, પણ ક્યારેય શુદ્ધમાં કૂદકો માર્યો નથી. શુભની ક્રિયા કરતા કરતા પણ આત્મતત્વનો વિચાર એની સાથે જોડ્યો નહીં. એટલે મજાની વાતમાં કહે છે કે આવી અનુભૂતિ જો શુદ્ધમાં કૂદકો મારો તો થાય, પણ સાહેબ આવો શુદ્ધમાં કૂદકો મરાય ક્યારે? એ કહે છે આવી અનુભૂતિ વખતે કોઈ સદગુરુની પરમ તત્વની હાજરી અનિવાર્ય છે. તમે આવો ભાવ આવશે ક્યારે? તું અનેકના સંઘમાં ગયો છું, ક્યારે આવો ભાવ આવ્યો નથી. પણ કોઈ એવા વિરક્ત મહાત્માનો તને સંગ મળશે તો એના જેવો ભાવ તારામાં કે એનું સ્વરૂપની સામ્યતા છે એટલે તારામાં એ ભાવ ઉછળશે. એટલે કે છે ત્યાં સદગુરુની અનિવાર્યતા છે. આ સદગુરુની અનિવાર્યતા હોવાને કારણે એક છે આવા સદગુરુ અનંતવાર મળ્યા. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. એણે ક્યારે સદગુરુનું દ્રષ્ટિ કૃપા પોતા ઉપર થાય એવો પ્રયત્ન કર્યો? એને પ્રયત્ન કર્યો, કોઈ મોટું માણા આવે તો એની અંદર પોતે આગળ, કોઈ મોટા સ્વાધ્યાય કરાવે તો આગળ ખુરશી નાખીને બે, હું કામ એની સામે માત્ર હાજરી પુરાવા કે હું અહીંયા છું, બેસને પાછળ, તારે તો એને સાંભળવા જ છે ને. પણ અહમ કેટલો ઉછાળા મારે છે, હવે આમાં શુદ્ધમાં કૂદકો ક્યાંથી મારે, એ પોતાના અશુદ્ધની અંદર એટલો બધો લીન છે કે એ ઓલા પ્રવચન પૂરું થાય, ઊભા થાય ને મારા સામે જીવે ને મને કંઈક કહીએ તો ધન્ય થઈ ગયો. એને ખ્યાલ નથી કે તારે અંદર ભાવ છે, એ અહમ ભાવ ઉછળે છે, કૂદકો નથી મારી શકતો. એ વ્યાખ્યાન વાણી સાંભળતા સાંભળતા પણ એ કોઈ ઓર સૃષ્ટિમાં ચાલ્યો જાય, એ ક્યારે થાય કે એને ત્યારે એવું પોતાનું વ્યક્તિગત અહમ ન હોય. તો કે આ ઘટના તો તમારામાંય ઘટે અને એ ઘટના ઘટે છે, પણ સદગુરુની દ્રષ્ટિ આપણા ઉપર પડતી નથી તો કે શું કામ પડે, સદગુરુની દ્રષ્ટિ પણ શું કામ પડે, આની મુમુક્ષુતા નથી, આની તીવ્રતા નથી, અને લગ્નિ નથી, અને વેદના નથી, એ સદગુરુને ખબર પડે છે, એટલે એનામાં એની દ્રષ્ટિ ન પડે. પણ અસદગુરુને આનું ભાન ન હોય, એટલે અસદગુરુ કોને ગોતે, મતારથી, જે પોતાને પ્રશંસા કરે, પોતાની પૂજા કરે, પોતાને દ્રઢ કરે, એવાને જી થાબડે કે ભાઈ ભવિષ્યમાં અમે આવીએ તો જરાક ધ્યાન રાખજો, અમારું જરા સારું ગોઠવજો, આ અસદગુરુના લક્ષણ. અને સદગુરુ નજર પણ ના નાખે, ચાલ્યા જાય, વિરક્તપણાથી ચાલ્યા જાય, એને કઈ આવો ઉમળકો ન આવે કે ઓહો ટ્રસ્ટી મને મળ્યા, કઈ નહીં કોઈ મળે. એને તો સભાગ્રહની અંદર જો કોઈ એવા જીવ હોય આત્માર્થી એવા જુએ તો એને પ્રસન્નતા થાય, કારણ કે એવા જીવોના કારણે એને પોતાને પણ અંદર ઉલ્લાસ હોય, એટલે એ પોતે ત્યારે શુદ્ધ ભાવમાં હોય. સરસ મજાનું એક શાસ્ત્રની અંદર ઘટના આપી છે, એ ઘટના ઉપરથી લાગુ પડે નીચે સુધીની. એ ઘટના એવી છે કે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું, કેવળ પછી એનું પહેલું સમવસન રચાયું, તો એના પેલા સમવસનની અંદર બધા દેવો આવ્યા, પણ સ્થાન એવું હતું કે કોઈ માનવો ના આવ્યા, સંયમી ના આવ્યા, જે સંયમ વિચારી શકે એવા કોઈ આત્માઓ ન આવ્યા. તો કહ્યું કે પ્રભુએ તરત જ દેશના બંધ કરી અને રાતોરાત વિહાર કર્યો અને સીધા પાવાપુરી પધાર્યા પાપાનગરીમાં, અને અગિયારસ ને દસમ ને દિવસે કેવળ જ્ઞાન થયું, અગિયારસ ને દિવસે એમણે આ શાસનની સ્થાપના કરી. અને પહેલા દસ અગિયારે અગિયાર ગણધરો એ અગિયારમાં દિવસે આવ્યા અને ભગવાનની વાતને ઝીલી લીધી. તો ભગવાનની વાતની અંદર એ પૂર્ણ ઉપદેશ કે જે કીધું ઉપનેવા ધ્રુવેવા વિઘ્નેવા એ ત્યાં ઝીલાયો, દ્વાદશાંગીની રચના થઈ ગઈ. તો ભગવાનને પણ શાસનમાં એને જ્યારે આવા લોકો પધાર્યા ત્યારે જ એ કહેનારનો આત્મા પણ પૂર્ણ સત્ય પ્રકાશી શકે છે, એવું જ વ્યવહારમાં છે. મારા પિતાશ્રી કહેતા કે ઘણી વાર કોઈ અદભુત વાત નીકળે છે સ્વાધ્યાયમાં, કોઈ કહે છે અમને કે તમે આ તો ગજબની વાત કરી, તો એ કહે છે કે મેં કરી નથી, મેં સાંભળી આજે કે આ ગજબની વાત નીકળી. પણ ભાઈ એનું કારણ કે સભાગ્રહમાં કોઈ એવો જીવ બેઠો હશે, એ જીવની ઉત્કૃષ્ટ પુણ્યાય હશે અને એની ભાવધારા અત્યંત શુદ્ધ હશે, એને કારણે થઈને અમારી વાણીમાં પણ આવી ન વિચારેલી વાતો આવે છે. કે હોમવર્કની વાત નથી, સ્વાધ્યાય એ હોમવર્ક નથી, અદ્ભુત વાતો નીકળે. અને શાસ્ત્રમાં જ્યારે જોવા જાય ત્યારે મેળવણી કે ત્યારે ખબર પડે કે ઓહો, તો કે અમે તો એ શાસ્ત્ર વાંચ્યું નથી, છતાંય આવે છે, અમે એ શાસ્ત્ર જોયું નથી. નમ્રતા છે, ભાવ ઉત્કૃષ્ટ એની પરિણત કે આટલું બધું તમે કહ્યું ક્યારથી. અને એટલા જ માટે થઈને એક એવો નિયમ, અલિખિત નિયમ થયો કે કયું વ્યાખ્યાન શ્રેષ્ઠ, કયો ઉપદેશક ઉપદેશ શ્રેષ્ઠ, કયો સ્વાધ્યાય શ્રેષ્ઠ. તો કે એ જ સ્વાધ્યાય શ્રેષ્ઠ કે જેમાં ઉપદેશ કરનાર પોતે સાંભળે છે. વ્યાખ્યાન આપનાર પોતે સાંભળે છે, કારણ કે એ સભાની અંદર આવા જિજ્ઞાસુઓની સભા હોય, તત્વપ્રેમીની હોય, ઝંખનાવાળા પુરુષોની હોય, જેને મુક્તિની વેદના છે એવા વેદનાવાળા બેઠા હોય, ત્યારે આની વાણીની અંદર કોઈ અજબ ધારા આવે છે અને એ પોતે પણ સાંભળતો હોય કે હું આ બાબતમાં હું આ કહું છું. અને આવી વાણી મુનિશ્રીની થઈ રહી છે. આ આત્મસિદ્ધિની ગાથા તો સાવ નાની છે. આ ગાથામાંથી આટલી બધી કલ્પના જઈ ન શકે, જઈ ન શકે. ગમે એટલી વિચારણા કરે તો શબ્દથી કરે ને ભાવથી કરે પણ અટકી જાય ત્યાં. પણ એમને ફરીથી પાછું 27મી કર્યા પછી વિચાર થયો 26મી કે જીવ કેમ નથી આ જતો આની અંદર, તો કે એને આવા સત્પુરુષો મળ્યા છે. મળ્યા છે એટલે એટલે લખ્યું છે કે માનસો નહીં કે જીવ ને સત્પુરુષ નથી. આવી ક્યાંય કોઈ ખોટી માન્યતામાં રહેતા નહીં કે જ્ઞાની ક્યાં છે, સત્પુરુષ ક્યાં છે, સદગુરુ ક્યાં છે, મેં તો જાણી અમે તો રાહ જોઈને બેઠા છે. આવ ખોટો એ મળે તો તું બધું છોડી દેવાનો છો? કઈ નથી. એ કે છે જ માત્ર એ છે કે તારી દ્રષ્ટિ વિમુખ છે, તારી દ્રષ્ટિ વિમુખ છે. એટલે એ સરસ વાત કરે છે અહીંયા કે નયનાની આડસે રે મેં તો હરીને મિરખ્યા નહીં. આ એક કવિનું પદ છે પણ કેટલું ઉત્કૃષ્ટ છે, છોટમ કવિનું છે અને એને કૃપાળુદેવે જ્ઞાની તરીકેની શ્રેણીમાં મૂક્યા છે કે પ્રભુ તો હાજર જ છે, પ્રભુ સર્વત્ર છે. એ દિવ્યતા, આ આત્મતત્વ આ જગતની અંદર વિલસી રહ્યું છે, ચૈતન્ય તત્વ. પણ શું વાંધો શું છે? આંખની આળસ, ખ્યાલ આવે છે? આંખની આળસ, આ નેત્ર ચક્ષુ નહીં પણ દિવ્ય ચક્ષુ અંદર છે એની આળસ છે. એ આંખ ખોલતો નથી. આંખો હોવા છતાં એને આ પરમ તત્વ ક્યાંય દેખાતું નથી. આ જગતમાં જળ જળ ને જળ, ભોગ ભોગ ને ભોગ, એની અંદર જ એ મસ્ત થઈ ગયો છે. નૈનાની આળસે ચાર વાત અહીંયા મુનિશ્રીએ મૂકી છે. પહેલી વાતમાં તો કહ્યું છે કે આપણું અંદરનું જે કંઈ છે દર્શન મોહ છે એટલો બધો છે કે મિથ્યાત્વ મોહ અવિરતિ કસાય પ્રમાદને કારણે બધા મજબૂત તાળા માર્યા છે. એટલે આપણી ખોવાયેલી ચાવી આપણને મળતી નથી. એટલે એમાં સદગુરુનો યોગ હોવા છતાં લાભ નથી. આ પેલું છે અને બીજું છે નૈનાની આળસે. ઓલો કે મેં તારા માટે ચરું મૂકાતા પણ તને ત્યારે કમ હતી હુજી અને તું ઠેકડા મારીને ચાલવા ગયો તો એ સમયે ત્યાં ઓલો ચરું રહી ગયો, તારા ભાગ્યમાં આવ્યો નહીં. તો આ એનું કારણ બીજું પ્રમાદ. આ નૈનાની આળસને શું કહ્યું છે? આ સરસ છે કે આંખ હોવા છતાં હું જોઈ શકતો નથી, પણ આંખ ચર્મની છે. આંખ હોવા છતાં એક પદ બહુ આવે છે, જૂનું પદ છે, બધું જૂના પદો જૂના ભજનો છે એમાં આવે છે કે રોકડિયાની લાજે રે મેં તો ટાયણો ઘૂમટો રે. લોકડિયાની લાજે રે મેં તો ટાયણો ઘૂમટો રે. લલુજી મહારાજને 18 વર્ષ પછી નારના રણછોડભાઈ જ્યારે તેડી આવ્યા ગિરનારમાંથી, ખૂબ કષ્ટ કરીને, ઘણી ભક્તિ કરીને, ઘણી હઠ કરીને લઈ આવ્યા કે પ્રભુ આવો, આ બધા મુમુક્ષુઓ મુંજાય છે, સિજાય છે, હવે તો અત્યારે સિદાય છે. તમે નહીં હો તો કૃપાળુ દેવનો માર્ગ આ કોઈને આધાર મળતો નથી અને બધા એકદમ અંદરથી મારથી વિમુખ થતા જાય છે. અને પ્રભુશ્રીને કરુણા ઉપજીલા આવ્યા તો નારમાં જ્યારે પ્રવેશ કર્યો તે સમયે રણછોડભાઈ એના મેડી ઉપર ચડીને એને પોતાનો ટુવાલ માથે નાખીને કીધું કે અમારી પ્રભુ આ દશા હતી કે લોકડિયાની લાજે રે મેં તો તાયણો ઘૂમટો રે. સાક્ષાત પ્રભુ પરમાત્મા એવા પરમાત્મા સ્વરૂપ રાજચંદ્રજી વિદ્યમાન હતા પણ અમે ઘૂમટો તાણીને બેઠા હતા. અમે કોઈ દી એને સંત તરીકે સત તરીકે ઓળખા નહીં. અમારી ભૂલ છે. અપ્રમાદ, આ પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. આવા પુરુષોની આ ધરતી ઉપર હાજરી હોય અને આપણી નજરમાં ન આવે, આપણી પાસેથી પસાર થાય ને ધક્કો મારીને આપણે ચાલ્યા જઈએ. કેટલી બધી અવસ્થા છે. બીજી છે પ્રમાદ. ત્રીજું કે છે કે જ્યારે સદગુરુ મળે ત્યારે એની વાણી તો મતાગ્રહ કદાગ્રહ ને દુરાગ્રહને દૂર કરે, મત માન્યતા અને વિકારોને દૂર કરે. દુરાગ્રહને છેદક એની વાણી છે, પણ આને તો પોતાનો મત પોસવો છે, પોતાનું માન પોસવું છે, પોતાનો અહમ પોસવો છે. એટલે સાંભળવા જાય, પ્રવચનમાં બેસે, અને મેં કીધું ને રોજ બેસતો અહીંયા ન બેસે, આગળ ખુરશી તાણીને બેઠે. આ જો આ બધા ચાળા છે, પકડવા જેવા છે. અને બે કલાક પછી એમ કહે, સાહેબ તમારી વાત બધી સારી, હું આમ જ માનું છું, અને અમે આ જ માનતા હતા, પણ આમ સ્પષ્ટ આજે આપે કીધું, આવું કોઈ દી કોઈ નથી, ખોટે ખોટા આવ જૂઠાણા કરે. અને પછી તમે મને આમાં લખે છે કે હું બરાબર છું ને, એનો તમે મને સ્ટેમ્પ મારી દીધો કે આઈ એમ ઓલ રાઈટ. દરેક પાસેથી એને પ્રમાણપત્ર લેવું છે, દરેક પાસેથી, દરેક પાસે વાલા થવું છે, દરેકને એને કહેવડાવવું છે એમ કે હું જ બધું કરું છું, મારાથી જ બધું થાય છે. એટલે આ બધું સરસ કહે છે કે શું સદગુરુ એમ કે તમારાથી જ આ બધું ચાલે છે, ઉપાશ્રય તમે જ ચલાવો છો, ધર્મની પ્રભાવના તમે જ કરો છો, આ ન હોય તો સાધુ સાધ્વીનો શું થાય. આટલી હીન કક્ષાના લોકો આ ત્રીજી વાત મૂકે છે કે માત્ર પોતાનો મતને પોષવાની દ્રષ્ટિ છે, પોતાના માનને પોષવાની દ્રષ્ટિ છે, પોતાના આગ્રહ અને દુરાગ્રહને પોષવાની દ્રષ્ટિ છે. અને સદગુરુની વાણી સાંભળી તોય વિમુખ રહ્યો. કોઈ કે તો વાણી ન સાંભળી હોય અને દ્રષ્ટિ વિમુખ હોય તો સમજી શકાય, પણ આને તો સદગુરુની વાણી સાંભળ્યા પછી પણ વિમુખ છે. એવી અદ્ભુત એની અવસ્થામાં કીધું છે કે ચારેય બાબત જો સમજીએ આપણે, કે પ્રમાદને સમજીએ, આપણા મતાગ્રહને સમજીએ, તો દરેકે દરેક દ્રષ્ટિમાં આ દ્રષ્ટિ વિમુખ છે એ સ્થિતિ છે. આગળ હજી આના જુદા જુદા પ્રસંગ બતાવે છે.
સદગુરુની વાત બરાબર, પણ બહારમાં કેમ છે કે ઓલી ઘટના તો અંદર ઘટે છે, ત્યારે તો એ પોતે એકલો હોય, ત્યાં કોઈ સદપુરુષ બહારમાં હોય તો એનો ત્યાં ઉપયોગ પણ ન જતો, અને જો એ ઉપયોગ થતો હોય તો સમિદર્શન થાય પણ તેવી રીતે. ફરી કહું તો 277માં વચ્ચેનો પારા છે, એમાં કે જે બહુ મજાની વાત છે, ઘટના તમારામાં ઘટશે, પરિવર્તન તમારામાં આવશે, આત્મદર્શન તમને થશે, આત્મ સાક્ષાત્કાર તમને થશે, પણ જ્યારે થશે ત્યારે બહારમાં પ્રત્યક્ષ સદગુરુની હાજરી અનિવાર્ય હશે. મારો પ્રશ્ન એ આવે છે કે ઘટના જે છે એ અંતર્મુક્તાની છે, આત્મ સાક્ષાત્કાર જીવને પોતાને થાય છે, એકાંતમાં થાય છે, કેવળ પોતાના આત્માની સાથે વાત કરતા કરતા થાય છે, આવું બધું પણ કહેવામાં આવતું હોય છે. ત્યારે બહારમાં સત્પુરુષની હાજરી હોય અને ત્યાં જો જીવનો ઉપયોગ જાય તો પેલી ઘટના કેમ ઘટશે, એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય સમજાતું નથી.
મધુભાઈ પ્રશ્ન કર્યો છે, કોઈ ઉત્તર આપો, આટલી વાત થઈ આપણે.
બહાર જે વૃત્તિ જાય છે અથવા તો બહારમાં જે છે એ સત્પુરુષ છે, તો વૃત્તિ જે જાય છે જે અંદર જે જોવાનું છે એ જ બહાર જ દેખાય છે. પોતાનો જે સ્વભાવ છે એ જ ઝળકે છે, બહાર પણ એ જ છે અને અંદર પણ એ જ છે, એ પ્રમાણેની વાત. એની હાજરી અનિવાર્ય છે એટલે એ રીતે અનિવાર્ય છે.
બરાબર, તો એના પરિણામે સમ્યક દર્શન થાય, એના પરિણામે આત્મ દર્શન થાય.
સમ્યક દર્શન તો પોતાને જ થાય છે,
પણ આવી અવસ્થામાં થાય, એમાંથી બહાર નીકળ્યા પછી થાય. ઉપયોગ ત્યાં રોકાઈ ગયો હોય તો થાય ખરું?
એ તો મને તો એટલી બધી ખબર ના પડે.
એમ બધા મારો પ્રશ્ન આ છે,
શાસ્ત્ર માં આવે છે કે ઉપયોગ એક સમયે,
બે જગ્યાએ ઉપયોગની એકાગ્રતા ન હોય ત્યાં સુધી આ ઘટના ઘટે નહીં. એમ તો લગભગ બધા શાસ્ત્રોનો આ અભિપ્રાય હોય છે. તો એ વખતે જો બહારમાં ઉપયોગ ગયો, જેમ કે ઘણી વખત એમને પણ કહેવામાં કે આચાર્ય ભગવંત, આચાર્ય ભગવંત, પણ જયારે આ સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરતા હોય, પ્રવચન આપતા હોય, ત્યારે પણ એનો ઉપયોગ બહારમાં ગણે છે. એને પણ સૂક્ષ્મતા એ તો ટોડરમલજીએ પ્રમાદ પણ કહ્યો છે. બોલો, એટલે આ ઘટના વખતે જો બહારમાં ઉપયોગ થાય તો આ ઘટના ઘટે છે એ રીતે? કારણ કે ભીતરની વાત છે.
એમાં એક વાત એવી છે કે આપણી માન્યતા એવી છે, ઊંડે ઊંડે એવી માન્યતા છે કે કોઈ દેહધારી વ્યક્તિ જે હોય ને એ સામે હોય એને જ આપણે માનીએ છીએ, તો જ એ પ્રત્યક્ષ સદગુરુ કહેવાય. પણ એવું નથી, ભાવ પ્રત્યક્ષ પણ હોય છે. તો ભાવ પ્રત્યક્ષ ક્યારે થાય? પોતાના જ ભાવની અંદરમાં એ પ્રત્યક્ષતા હોય. પણ એ વસ્તુ આપણે કોઈને સમજાવી નહીં શકીએ કે કેવી રીતે છે એને ભાવ પ્રત્યક્ષ. તો એ વસ્તુ જે છે એની જ્ઞાની
અંદર
જે ભાવ આપણને થયો છે એવો જ ભાવ સામે છે.
મારો પ્રશ્ન તમે સમજ્યા નથી. હું તો એ કહું છું, જે ઘટના અંદરમાં ઘટવાની છે એમાં બહારના પદાર્થના ઉપર એનો ઉપયોગ ઠેરવવાની આવશ્યકતા કેવી રીતે હોય,
અને
જો થાય તો અંદર ઘટના ઘટે કેવી રીતે?
એના માટે પાછું આપણે પેલું ઉપદેશ ચયમાં જે ઉપદેશ ચયમાં
નહીં, એવું ઉપયોગ એક જ જગ્યાએ થાય, બે જગ્યાએ એક સમયે ઉપયોગ બે જગ્યાએ જાય નહીં.
કૃપાળુદેવે ઉપયોગની વાત માટે થઈને લખ્યું છે ઉપદેશ ચયની અંદરમાં કે વૃત્તિ જે છે એ બહારમાં જાય છે, બહારમાં જાય છે અને પછી પાછી એને પાછી વાળીને અંદર અંતર્મુખ કરે છે. એટલે અંતર્મુખ થઈ અને એ પદાર્થનું જ્ઞાન કરે છે, પદાર્થનું જ્ઞાન થાય છે અને પાદરી વૃત્તિ પાછી ચાલી જાય છે, પાછી ચાલી જાય છે એટલે વળી પાછું એને સૂક્ષ્મબોધ માટે થઈને પાછી અંદર વાળે છે. એમ કરતા 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 એ વૃત્તિ છે એ વખતે એને આત્મ સાક્ષાત્કાર થાય છે. હવે એ વૃત્તિ બહાર જે જાય છે એ વૃત્તિ કઈ બહાર કોઈ પર પદાર્થ એટલે કોઈ એ બીજી વસ્તુ પર નથી જતી, પણ એની સામે તો એવો જે નિર્મળ આત્મા છે એને એના પ્રત્યે જ એની દ્રષ્ટિ છે કે આમનો આ નિર્મળ આત્મા છે એવો જ મારો આત્મા કેમ નથી મને સમજાતો, કેમ નથી સમજાતો, એમ કરતા કરતા સમજાય. એવી રીતે પત્રાંક 270 કે 470 ના ટાઈટલની અંદરમાં પ્રભુશ્રીએ લખ્યું છે કે જ્ઞાની પુરુષના આત્માને જોયે છે એના જેવા થઈએ છીએ. જ્ઞાની પુરુષના આત્માને જોવું હોય તો બહારનો ઉપયોગ છે અને થઈએ છીએ એના જેવો.
એટલે એ બધી તો આ સમ્યક દર્શન પહેલાની અંદરમાં અવસ્થામાં એ બધી આવશ્યકતાઓ આવી તમે કહ્યું હોય, પણ સમ્યક દર્શનની જયારે ઘટના ઘટે છે અહીંયા સ્પષ્ટતા છે. એ જયારે થાય છે, તમને જયારે થશે ત્યારે બહારમાં પ્રત્યક્ષ સદગુરુની હાજરી અનિવાર્ય કીધી. મને એ વાત બેસતી નથી, આવું કેવી રીતે બને? કારણ કે ઉપયોગ જો ત્યાં ખેંચાઈ ગયો તો ઘટના અંદરમાં કેવી રીતે ઘટશે?
હવે
એ નથી બેસતી વાત. પરમ તત્વની હાજરી એ કેવું કામ કરે છે એ તમને ખરેખર અંદર લઈ જાય છે. પરમ તત્વની હાજરીથી એનું દર્શનથી એના દર્શનથી પોતે પોતાનું દર્શન ઉભું કરી જાય છે ત્યારે, અને એ
લખવામાં જે શબ્દ હોય છે એટલે જે શબ્દમાં જે આવે છે ને અમુક આપણામાં જે પરિવર્તન આવે અને જે ઘટના બને છે, પણ અમુક શબ્દને ન પકડીએ, પણ જ્યારે આપણા અંતરમાં એની અનુભૂતિ થાય છે જે ઘટના ઘટે છે એમાં એક લખે છે આગળ કે અનુભૂતિ વખતે પરમ તત્વની હાજરી અનિવાર્ય હોય છે. એટલે કે આપણને અંદરથી સદગુરુ બહારનું અસ્તિત્વ હોય કે ન હોય, પણ અંદરથી આપણને એમ થાય કે ના સદગુરુ હાજર છે, કે જેના વડે મને આ અનુભૂતિ પ્રાપ્ત થઈ.
ભાવથી ભાવથી એની હાજરીને મહેસૂસ કરે એ વાત બેસે ખરી. બે ભાગ કહેરો ને તમે, બે ભાગ કહેરો ને, પેલા આ થયું અને પછી આ થયું. અહીંયા એમ કે છે એ ઘટના વખતે
જે વાત છે, જે વાત કહી છે, એ વાતને એકાંતથી ક્યારેય ગ્રહણ ન કરવી. સ્યાદવાદની શૈલીથી જ વસ્તુને તત્વને સમજવા પ્રયત્ન કરવો. અહીંયા કહ્યું ઉપરના પેરેગ્રાફમાં કે એને પરિણામ લાવવું છે, પણ એને નિજ સ્વરૂપ, અસલ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપનો ટચ થતો નથી. એને ટચ થવો, એનું સ્પર્શ થવો, એને સમ્યક દર્શન કહેવાય છે. પણ એ જે પરિવર્તન આવ્યું નથી, કૂદકો મારી શક્યો નથી, એ પરિવર્તન લાવીને કૂદકો મારી શકે ઘટના એના જીવનમાં ઘટી નથી, એનું કારણ એને સદગુરુનો યોગ હજુ પ્રાપ્ત થયો નથી. સદગુરુને જોવાથી આત્મતત્વની પ્રતીતિ થાય, આત્મતત્વની શ્રદ્ધા પ્રગટે, અભેદતાનો ભાવ થાય કે આનું જેવું તત્વ છે એવું જ હું. આજ સુધી મેં બધાને જોયા છે, એ વ્યવહારી લોકો સાથે જ મારો સંપર્ક છે, તો મારું જ્ઞાન વ્યવહાર પૂરતું જ છે. મને ક્યારે કૂદકો મારવા જેટલી તાકાત એ બીજી આવી નથી. હનુમાનને જ્યારે જવું છે ત્યારે પૂછે છે કે કેવી રીતે જવું, કૂદકો મારવું આ કેવી રીતે, તો એને ત્યારે સ્મરણ કરાવે છે કે તું પવન પુત્ર છે. તું જન્મો ત્યારે તે સૂર્યની સામે કૂદકો મારીને ત્યાં ઉપર ગયો હતો. તો હે પવનપુત્ર, તમે તમારો આ જે મૂળભૂત તમારી આ જે શક્તિ છે એને કેમ ભૂલી જાઓ છો? અને પછી એને કૂદકો લગાવ્યો, એ સાત સમુદ્રને પાર નીકળી ગયા. જીવનું કારણ એક છે કે જીવને અત્યાર સુધી જ્ઞાની પુરુષનો યોગ થયો નથી. જીવે કેમ આ સમ્યક દર્શનની એ ભૂમિકામાં પ્રવેશ ન કર્યો એનું એક કારણ કે એને આવો યોગ પ્રાપ્ત થયો. યોગ પ્રાપ્ત થાય એટલે એનામાં એક પોતાના સ્વરૂપની એક શ્રદ્ધા પ્રગટે છે, ઓળખ પ્રગટે છે પેલા વેલા તો, કે હું આ જ છું, મારું સ્વરૂપ પણ આ જ છે. બાહ્ય દેખાતું શરીર એ જ હું, અને શરીરને જ જોયા છે એટલે બધી જ નબળાઈઓ, બધી જ જે કંઈ મર્યાદા છે એ હું, એ વાત નીકળી ગઈ. અને જ્ઞાની પુરુષને જોયા પછી, આવા જ્ઞાની પુરુષનો યોગ થયા પછી જો એની ઓળખાણ થાય, ઘણીવાર યોગ પ્રાપ્ત થાય પણ ઓળખાણ થાય, અથવા ઓળખાણ કોઈ કરાવે એવા કોઈ સંયોગો ઉત્પન્ન થાય, તો જીવનું પોતાનું સ્વત્વ ઉછળે છે. અને આ સ્વત્વ એને કૂદકો મારવા જેટલું સામર્થ્ય આપે છે, બળ આપે છે કે હું કૂદકો મારી શકું. એટલે એ બળ મળે છે. હવે કે છે કે ત્યાં સદગુરુ કઈ કરતા નથી, એ કન્ડિશન એક બતાવે છે. એની હાજરી એટલે આવા પુરુષનો આને યોગ થયો. આ એની હાજરી કે આજ સુધી જે નહોતો, જેમ અનેક જગ્યાએ લખ્યું છે કૃપાળુદેવે કે આ જીવનું અનંતનું પરિભ્રમણ શું, અને 47 ના પત્રમાં કહ્યું છે કે કાં તો એને સત્પુરુષ મળ્યા નથી અને કાં તો એની પાત્રતા છે, નહીં તો આવો યોગ બને નહીં, આ હાલત ના થાય. તો સામાન્ય રીતે પ્રશ્નમાં જવાબ કોઈ આપે કે સત્પુરુષ નથી મળ્યા તો એ જવાબ ખોટો છે. સત્પુરુષ નથી મળ્યા એ જવાબ ખોટો છે, પાત્રતા થઈ નથી. કારણ કે સત્પુરુષનો આ ધરતી ઉપર ક્યારેય અભાવ હતો નથી, માત્ર એની દ્રષ્ટિ નહોતી. અહીંયા બંનેને અપેક્ષાથી સમજી લ્યો કે એને પોતાને આવી કઈ જિજ્ઞાસા હશે અને આવો કોઈ યોગ થયો. યોગ થયો તો ઓલો કઈ કરતા નથી, સદગુરુ કઈ કરતા નથી. તારે કૂદકો લગાવવો છે તો સદગુરુ કઈ માં ટાંટિયા ઊંચા નીચા નથી કરતા, એ ઉભા જ છે. એ માત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રતિકૃતિ છે, પ્રતિમૂર્તિ છે. પણ એને જોઈને આ જીવને છલાંગ લગાવવાની પ્રેરણા થાય છે, એની હાજરી અનિવાર્ય છે, એટલે કોઈ પણ રીતે એને એનો યોગ થવો જોઈએ. એ ભાવથી યોગ થાય, એ દર્શનથી યોગ થાય. જેમ રત્નત્રય મહારાજે કહ્યું કે તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી ગયેલો, તારા દર્શન માત્રથી. એને તો આગળ ત્યાં સુધી કીધું કે મેં તો સપને મેં સદગુરુ રાજ દીઠા અને બાકીનું બધું મારું અજ્ઞાન ટળી ગયું. આ યોગ એના અનેક પ્રકાર છે, પ્રત્યક્ષ પ્રકાર છે, પરોક્ષ પ્રકાર છે, ભાવથી છે. તો એ હાજર જ છે, એ હાજર જ છે. અને એનું કારણ, અને આ વાત પછી એટલી જ છે સત્ય કે જે સમ્યક દર્શન થાય છે એ આંતરિક ઘટના છે. સમ્યક દર્શનની ઘટના આંતરિક છે. એક એવી પળ આવે છે અને એમાંથી દેહથી આત્મા ભિન્ન છે, આ એને પ્રતીતિની પળ છે. હું જ્ઞાન જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, તો હું બધાથી ભિન્ન છું. આજ સુધી હું બધાની સાથે છું, બધાના સંગમાં છું, બધાના સંયોગોમાં છું, બધાના સંબંધમાં છું, એટલે પર સાથે જોડાયેલો હતો. પોતાની બુદ્ધિ પર સાથે જોડાયેલી હતી અને એમાં જ એ સુખ દુઃખની માન્યતા કરતો કરતો ચાલતો હતો. પણ જ્યારે એને એક પ્રતીતિથી સત્પુરુષ જોયો, નિરાળો, એકાકી, અસંગ, વૈરાગ્ય, સંભિગ્ન, વૈરાગ્યની ઉત્કૃષ્ટ અવસ્થા વાળો એ જોયો, એટલે એને પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ. જેવું અંતર્મુખતા થઈ, જેવી એકાગ્રતા થઈ, તો સમ્યક દર્શન થયું એ અંતર્મુખતાથી થાય હંમેશા. ત્યારે કઈ બહાર સત્પુરુષને જોઈ જોઈને ન થાય. એ કઈ ચિત્રકાર નથી કે એને આ માપ લેવું છે અને વાવે સમજ આવું છે. એ ઘટના છે, એ ઘટના ઘટે છે, એ પ્રતીતિની ઘટે છે, અનુભૂતિની ઘટે છે. એ પાછી વિચારની પણ ઘટના નથી કે ત્યારે વિચાર કરે કે આત્મા આમને, દેહ આમને, બીજા પદાર્થો આમને, જુદા કેમ, કઈ જ નથી. ત્યાં તો માત્ર આ સદગુરુના દર્શન માત્રથી એની ભ્રમણા ખસી ગઈ છે અને એનો વિચાર એટલો બધો એને કૂદકો માર્યો છે કે એને પ્રતીતિ એક એવી પળ આવી જાય છે, ઓહ હું, મને મળ્યું બધું, હું પામી ગયો. શું પામ્યો? કે હું આ બધાથી ભિન્ન છું. પોતાની અભિન્નતા, પોતાનું વ્યક્તિગત સ્વતંત્ર દ્રવ્ય, આ દ્રવ્ય એનો એકમાત્ર લક્ષણ ચૈતન્ય. હું જ્ઞાયક છું, હું જ્ઞાતા છું, આ બધાને હું જાણું. અત્યાર સુધી જાણતો હતો, રાગ સહિત જાણતો હતો, દ્વેષ સહિત જાણતો હતો. મારી એની સાથેની પ્રેમની ધારા હતી, મારાપણાનો ભાવ હતો, આસક્તિ હતી, મોહ હતો. હું આખા જગતને જાણું, એના પદાર્થને જાણું, એ જાણવાની અંદરનું મારું અનુસંધાનનું તત્વ મોહ હતો. હવે હું બધાને જાણું છું, એનું તત્વ હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન જ છું, જ્ઞાન સિવાય કશું નથી. જ્ઞાન અને રાગ બે જુદા છે. જો આ ચિંતનની ધારા ચાલે કે મારું આ ભાઈને મેં જોયા, મારું જ્ઞાન અને રાગ બે જુદા છે, એના પ્રત્યેની પ્રીતિ થઈ મને, તો એ રાગ જો મારો આવ્યો તો એ મારું જ્ઞાન નથી, શુદ્ધ જ્ઞાન નથી, મિશ્રિત જ્ઞાન છે. રાગ અને જ્ઞાન, તો પછી આ મને ગમશે ને આ નહીં ગમે. જ્ઞાન ની અંદર મેં બેયને જોયા, મને ન રાગ નો ભાવ થયો ન દ્વેષ નો ભાવ થયો. મેં મારા પોતાનાને જોયા અને મેં પરાયાને પણ જોયા. મહાત્માઓ જયારે સર્વસંગ પરિત્યાગ કરે પછી પોતાના ગામમાં જાય કે બીજામાં જાય, એમાં એના સગાવાલય હોય, એના સંબંધીઓ પણ હોય, એના દીકરાઓ હોય, એની પત્નીઓ પત્ની હોય કે એના મા બાપના સંતાન હોય, એ જયારે જુએ ત્યારે બધાને શું જુએ? સંબંધના આધાર ઉપર જુએ કે જ્ઞાનના આધાર ઉપર જુએ કે બધા એથી હું ભિન્ન છું? એટલે એક લક્ષણ આપ્યું સમ્યક દર્શનનું કે જાણ્યો સર્વેથી ભિન્ન, હું બધાથી ભિન્ન છું અને અસંગ છું. હવે સંઘના સ્વરૂપ કયા ગયા? સંઘના સ્વરૂપ સંબંધના હતા, સંઘના સ્વરૂપ મારા અને પારકા હતા, સંઘના સ્વરૂપ સંયોગોના હતા. આ બધા ગયા, અસંગ છું. અસંગમાં હવે બધા સમાન, તો એને રાગ દ્વેષ હોતા તો એનું જ્ઞાન શુદ્ધ છે, શુદ્ધ પરિણતિ છે. અને હું અલગ છું એનાથી, એકાકી છું, ભિન્ન છું, હું દેહાદી સ્વરૂપ નથી. આવી એને પ્રતીતિ થઈ કે જે જોનાર, જેણે સમ્યક દર્શન કર્યું, જે અંતર્મુખ થયો, જેણે આ પ્રકારનો કૂદકો માર્યો, તે પણ હું નથી. ગજબની વાત છે. એમાંથી પોતે છૂટો પડી ગયો દેહથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. હું તો એ છું કે મેં જોયું જેણે કે આ મિથ્યાત્વમાંથી બહાર નીકળો, એને જોનાર પણ. એટલી સૂક્ષ્મ ઉપયોગની ધારાને કેન્દ્રિત કરવાની છે. અને આ થવા માટે અનંતકાળથી ન થઈ એનું કારણ એને આવા કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ થયો નહીં. અને થયો હોય તો ત્યારે એ પોતે દ્રષ્ટિ વિમુખ થયો છે. દ્રષ્ટિ વિમુખની એક વાત કરી કે પોતે એને ઓળખા નહીં, અને જ્ઞાની એને ઓળખતા નથી. જ્ઞાનીની નજર પણ એના ઉપર નથી અને એની નજર પણ જ્ઞાની ઉપર નથી. આ બંને વાતને હજી મુનિશ્રી આગળ લે છે. અત્યારે વાત એ કરી છે કે ભાઈ એણે ક્યારે જ્ઞાની તરફ નજર રાખી નથી. જ્યારે જ્યારે રાખી છે ત્યારે જુદા હેતુથી જ રાખી છે. કોઈ પણ જ્ઞાનીનું સાનિધ્યને લીધું હોય તો કેવળ પોતાના અને પોતાના અહંકારને અને મતને માનને પોષવા માટે જ કર્યું છે. એણે ક્યારેય તત્વની અભિલાષા, કોઈ એનામાં એ જિજ્ઞાસા આત્મમુક્તિની, આત્મકલ્યાણની એ જાગી નથી. આ પહેલો ભાગ છે. પછી બીજો ભાગ આવશે એ આપણે વિશેષ